આદેશના ઉપર જયારે મુસ્લિમનું રાજ્ય જયારે થપાઈ ચુક્યું હતું અને મુસ્લિમની ત્રાસવાદીમાંથી આદેશને મુક્ત કરનાર છત્રપતિ શિવાજી એ આદેશને મુક્ત કર્યા તેનું કારણ એની માં જીજાબાઈ મહાન હતા. જેની માં મહાન એનું બાળક મહાન હોઈ શકે માટે માના મોઢા થકી કથા વાર્તા સાંભળવામાં જરાય બાદ નથી. આ બધી ચોખવટ કરવી પડે પાછી, નત્ર ઉટાનો ગોટાળો થઈ જાય, સેટિંગ થવાનું બદલે સેટિંગ વિખાઈ જાય અને બધું બહુ વ્યવસ્થિત સમજાવવું પડે. નત્ર ઓલા ગુરુ ચેલા વાળે થાય, તમને ખબર ને, ગુરુ ચેલો બે જતા હતા, એમાં એક જગ્યાએ ટીમણ કરવા ઉભા રહ્યા અને ગુરુ ચેલાને કીધું એટલે ટીમણ લાવ, કે ઢેબરા બેબરા કાંઈક બનાવ્યું છે. ચેલો કીધો રસ્તામાં પડી ગયા, ક્યાં પડી ગયા, તો 3 કિલોમીટર પેલા પડી ગયા, તે ભાડ્યા હતા, તો કે હા લઈ ન લીધા, તો તમે મને ક્યાં કીધું તું, અરે મૂરખ કઈ કહેવાની વસ્તુ છે, આપણી વસ્તુ પડી જાય કે કહેવાની વસ્તુ લઈ જ લેવાની હોય ને, બહુ ખીજાડા, પેલો કયો ધ્યાન રાખીશું. અને વળી તેથી હાલતા થયા, એમાં રસ્તામાં ઘોડાએ લાદ કરી તે બધી લઈ લીધી, વળી પોરો ખાવા ક્યાંક ઉભા રહીને ઢગલો કર્યો. એટલે ગુરુ કે આ હું, તો કે ઘોડાને લાદ, પણ આને શું કરવી, તો તમે નહોતું કીધું, આપણી કોઈ વસ્તુ પડી જાય તો લઈ લેવી, તે લાદ તો આપણી જ છે ને. એટલે ગુરુ કહેતો તો હાવ મૂરખનો સરદારનો સરદાર જો, આ લાદ લેવાની હોય ચેલો ખીજાડો, લઉં તો ખીજાઓ, ન લઉં તો ખીજાઓ, તમને લિસ્ટ કરી આપો શું શું વસ્તુ લેવી શું શું ન લેવી. પછી ગુરુએ લિસ્ટ કરી આપ્યો, હાણસી પડી જાય તો લઈ જઈ, તાવી તો પડી જાય લઈ લેવો, વેલણ પડી જાય લઈ લેવો, મોટું લિસ્ટ કરી આપ્યું. ચેલો કે હવે ભૂલ ન કરું. અને બન્યું એવું, વળી એક દાડો ગુરુ શિષ્ય બે જતા હતા, એમાં બરાબર વરસાદ થયો, બહુ વરસાદ થયો, અને એમાં ગુરુ ચેલો આગળ વધતા હતા ને એમાં ઘોડું ભડક્યું, ઘોડું ભડક્યું ને ગુરુ ઘોડા પરથી પડ્યા હેઠા, અને બાજુમાં ખાળ્યું અને પાણીને ભરેલો સીધા એમાં પડ્યા. આજુબાજુથી માણસો દોડતા દોડતા આવેલા, મહાત્મા કોઈ પડી ગયા, મહાત્મા પડી ગયા, કાઢવા ગયા ને ત્યાં પેલો ચેલો કે ઉભા રહ્યો, પેલા લિસ્ટ જોવા દો, આમાં લખ્યું ગુરુ પડી જાય તો લઈ લેવા. એટલે બધી ચોખવટ કરવી પડે, ન તો ઉલટાનું અવળું થઈ પડે. પોતાની માતાના મુખ થકી, પોતાની પત્નીના મુખ થકી, પોતાની બહેનના મુખ થકી, નિકટના સંબંધી થકી સાંભળવા બાદ નથી, પરણ એના મોઢા થકી ભગવાન શ્રી હરિ કે કથા વાર્તા કદી સાંભળવી નહીં. અને હે ભક્તજનો, જીવનની અંદર ધર્મનો સદૈવને માટે પ્રધાન પદ આવજો. ભગવાન શ્રી હરિ બોલ્યા છે, હે ભક્તજનો, મત સંપ્રદાય લિંગમ ચ વિરુદ્ધો બહિરુત્તમમ સ્ત્રી આદિ સંશક્ત પરિત્યજ્ય સદૂરતઃ. બહુ સરસ બોલ્યા છે. મારા સંપ્રદાયનો આશ્રિત હોય, મારા તમામ ચિહ્નને ધારણ કરતો હોય, અરે કદાચ મારા સંપ્રદાયના ભગવ વસ્ત્રો પણ ધારણ કરી લીધા હોય, મારા સંપ્રદાયનો આશ્રિત બન્યા પછી ગ્રહસ્થ હોય, પર નારીની સાથે સંબંધ બાંધનારો હોય, એનો દૂરથી તમે ત્યાગ રાખજો. અરે મારા સંપ્રદાયનો સંત કહેવાતો હોય પણ અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ ન રાખે, તેનો પણ તમે જીવનમાં ત્યાગ રાખજો. અને હે ભક્તજનો, બ્રહ્મચર્ય પ્રધાનાની સાધનાની વિનય વચેત સદ્યો મહાફલામ ભક્તિ સ્વસ્મય ક્વચિત દુપાદી ચેત. કોઈ એમ કહેનારો હોય કે બ્રહ્મચર્ય આદિ પાલન કરવાની કાંઈ જરૂર નથી, ધર્મના પાલનની કાંઈ જરૂર નથી, આપણે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ પછી બલન કોકના રૂપિયા ઉપાડી આવીને પાછા ન આપી કાંઈ વાંધો નથી, ધર્મનું ઉલ્લંઘન કરીએ તો કાંઈ વાંધો નથી, પર નારીની સાથે ગમે તેવો સંબંધ વાદ્ય પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ એટલે પાપ બળી જશે. ભગવાન સ્વામિનારાયણ કે આવી વાતોના કરનારા હોય એની ભક્તિનો ત્યાગ કરી દેજો ને એવા પુરુષનો ત્યાગ કરી દેજો. અદભુત વાતો ભગવાન શ્રી હરિએ નારાયણ ગીતામાં બતાવી છે. હે ભક્તજનો, તમે સદૈવને માટે સાધુ પુરુષના સમાગમમાં રહેજો. પણ સાધુ પુરુષનો સમાગમ કેવી રીતે કરશો તો અદભુત વાત બતાવી. અવધાર્યાણી વાક્યાની તેષામ ચેકાગ્ર ચેતસા. હે ભક્તજનો, એકાગ્ર ચિત્તથી સાધુ પુરુષની પાસે બેસી અને સત્સંગને તમે ગ્રહણ કરજો, જીવમાં ઉતારજો. વૃથા વાદો ને કર્તવ્ય કારણ વિના વાદ વિવાદ સાધુ પુરુષની સાથે કરશો નહીં અને અપશબ્દના વક્તવ્ય જિંદગીમાં ક્યારેય ગાળે બોલશો નહીં. હે ભક્તજનો, આપતકાળ પડ્યા સિવાય જૂઠું પણ તમે બોલશો નહીં. અદભુત અદભુત વાત બતાવતા ભગવાન શ્રીહરિ બોલ્યા છે. હે ભક્તજનો, ગ્રસ્ત ભક્ત હોવા છતાં નાતિ કામી નાતિ ક્રોધી નાતિ લોભી નાતિ મત્સરી. અતિ કામી ન બને, અતિ ક્રોધી ન બને, અતિ લોભી ન બને. અને ભક્તો, ભગવાનના ભક્તની સાથે તો ખૂબ પ્રેમથી સંબંધ બાંધજો, ભગવાનના ભક્તની સાથે હેતથી તમે રહેજો, ભગવાનના ભક્ત એનો કદી જિંદગીમાં દ્રોહ ન થઈ જાય એનો ખૂબ ખટકો રાખજો. રંગ કાપી હરેર ભક્ત્યા નાવ માન્ય હિ કરી ચીત. ભગવાનનો ભક્ત કંગાલ હશે, ગરીબ હશે, પણ એને જો દુભવવામાં આવશે તો યાદ રાખજો ભગવાન શ્રી હરિ કે તમારી 7-7 પેઢીનો નખો જ નીકળી જશે. ભગવાનનો ગરીબ ભક્ત છે એટલે એને દબાવી દઈ અને એની પાસેથી કામ કઢાવી લઈએ આવો જિંદગીમાં સંકલ્પ નહીં કરશો. ગરીબને જિંદગીમાં ક્યારેય દબાવશો નહીં. અદભુત વાત બતાવી છે. અન ભક્તજનો, જેટલા જેટલાનું પતન થયું છે એનું ગરીબને દબાવવાથી, ભગવાનના ભક્તને હેરાન કરવાથી થયું છે. અરે મહાભારત એમ બોલે, મહાભયંકર અપમાન કરીને દુર્યોધને વિદુરજીને હાકી કાઢી મૂક્યા છે, પરિણામે કૌરવનો પરાજય થયો છે. બાકી પાંડવોની તાકાત નહોતી જ્યાં સુધી વિદુરજી કૌરવ પક્ષમાં બેઠા હોય ત્યાં સુધી વાકો વાળ કરી શકે. રાવણના વિનાશનું કોઈ જો કારણ બન્યું હોય તો ધક્કા મારીને વિભીષણને કાઢી મૂક્યા છે, એ રાવણના પતનનું કારણ બન્યું છે. બાકી કોઈની તાકાત નહોતી રાવણનો વાકો વાળ કરી શકે. માટે ભગવાનના ભક્તથી હંમેશા ડરતા રહેજો. ભગવાનના ભક્તના દ્રોહથી શું પોઝિશન નિર્માણ થાય, આવો તમને વડોદરાનો ભવ્ય ઇતિહાસ બતાવું. નાથ ભક્તને આંગણે એકવાર નારૂપણ થયા છે. નાથ ભક્તની ભેંસ ગમી ગઈ. નાથ ભક્ત આ ભેંસ વેચવી છે, તમને ગમતી હોય તો લઈ જાઓ, પણ અત્યારે સાથે રૂપિયા નથી લાવ્યો, તે કાંઈ વાંધો નહીં, પાછળથી મોકલી આવજો. નારૂપંથ ભેંસ લઈ ગયા છે, રાજાના દિવાન છે. પણ 5 દી 15 દી, મહિનો 2 મહિના, 3-3, 4-4 મહિના થઈ ગયા, રૂપિયા ન આવ્યા. એક દાડો ગોપાળાનંદ સ્વામી બરાબર વડોદરા આવ્યા છે અને નાથ ભક્ત જ્યાં દર્શન કરવા ગોપાળાનંદ સ્વામીના જઈ રહ્યા છે, એ જ વખતે સ્વામીના દર્શન કરી નારૂપંથ નીચે ઉતરતા હોય. નારૂપંથને જોતા નાથ ભક્તે હાથ જોડીને કહ્યું છે, પેલી ભેંસના રૂપિયા મોકલી આપો ને, 4 મહિના થયા, મારે બહુ જરૂર છે. અને નારૂપંથના મનમાં એમ થયું, આને મારું અપમાન કર્યું, 2-4-5 માણસો હારી ગુમાસ્તાઓ છે, અને પોતાનું અપમાન થયું એમ લાગતાની સાથે નારૂપંથની આંખ લાલ થઈ છે. નારૂપંથના મોઢામાંથી શબ્દ નીકળે, નાથ ભક્ત કયા રૂપિયા, શેના રૂપિયા? પેલી ભેંસ, અરે એ તો કે દાડાને મોકલી આપ્યા છે, અને આટલા માણસોની મધ્ય માગતા શરમ નથી આવતી? બોલતા પગમાંથી જ્યાં બૂટ કાઢીને મારવા ગયા. અને આ દ્રશ્ય સદગુરુવર્ય ગોપાળન સ્વામી જોયું છે. સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સૌ સાવધાન, નારૂપંથ હાથ ઉઠાવશો નહીં. નારૂપંથે બૂટ તો નીચે મૂકી દીધો, પરંતુ નાથ ભક્તનું હૃદય દુભાઈ ગયું. હું ગરીબ અને કંગાલ છું, જેથી કરીને મને મારવાનો પ્રયાસ કર્યો ને, હું મારા હકના માગું છું, તો યાદ છે? નાથ ભક્તની આંખોમાંથી 2 આંસુ પડી ગયા. અને પોઝિશન એ નિર્માણ થઈ, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં લખ્યું, નારૂપંથની બુદ્ધિ બગડી છે. ગણપત રાવ અને રાણીની સાથે થોડી ગોષ્ઠી કરી અને બંનેને કહ્યું છે કે આ રાજા કીધી મરે, અને ગણપત રાવ તારા હાથમાં કીધી રાજ આવે, અને ઉલાળી નાખીએ કામ થઈ જાય. અને રાણીને કીધું છે, તમારું ધાર્યું ક્યાં રાજા કાંઈ કરે, અને ઉલાળી નાખો, તમે રાજમાતા બની જાઓ, અને આ રાજના આપણે બંટવારો કરી લઈએ, આટલું રાજ્ય મારું, આટલું ગણપત રાવનું. અને રાણી સંમત થયા છે, ગણપત રાવ પણ સંમત થયા છે, અને આવી રીતે રાજનો બંટવારો કરવો, આ વાત નક્કી થઈ. અને પાકો દસ્તાવેજ થયો, ત્રણેયના નીચે સાઈનો થયા, 3 નકલ થઈ, ત્રણેયની પાસે એક એક રાખવામાં આવી છે. આવતીકાલે રાજાને ચૂરમાના લાડુમાં ઝેર નાખીને પતાવી દેવા એવું નક્કી થયું, એવું લખાણ થયું. નારૂપંથ પોતાની ઘેરે ગયા છે, કોર્ટની અંદર દસ્તાવેજ પડેલો છે, કોટ ઘેરે રાખીને રાજમાં પાછા ગયા. ધોબી ઘેરે કપડા લેવા માટે આવ્યો છે, ધોબીને કોટ ધોવા માટે આપી દીધો. ધોબી પોતાના ધોબીવાળે ગયો છે, પણ મનમાં વિચાર કર્યો, ભાઈ મોટા માણસો છે, કાંઈ અગત્યના કાગળ રહી ગયા હોય તો લઈને કોટનું ખીચું તપાસ્યું, અંદરથી પેલો દસ્તાવેજ નીકળે, જ્યાં વાંચ્યો ધોબીની આંખ ફાટી ગઈ, આ આવું કાવતું. અને આ બાજુ નારૂપંથમાં રાજમાં પહોંચ્યા છે, અને સૈયાજીરાવ સરકાર જમવા બેઠા છે, રાણી તાણ કરી કરીને પીરશે, આ પ્રેમથી જમો. નારૂપંથને રાજા કે, તમે પણ મારી સાથે બેસી જાઓ, જમીન જાઓ. નારૂપંથ કે, ના, મારી ઘરે મહેમાન આવ્યા છે, મારે નથી બેવું, આ છે નું બેહે, ઝેરવાળા લાડવા. આખી નારૂપંથ તો ન બેઠા, અને સૈયાજીરાવ સરકાર જે હાથમાં લાડુ લઈને મોઢા મૂકવા જાય, એ જ વખતે પેલો ધોબી દોડતો દોડતો આવ્યો છે, અને નજીક આવીને બૂમ મારી, નામદાર ખાશો નહીં, દગો દગો, નામદાર દગો ખાશો નહીં. રાજા એકદમ ઉભા થઈ ગયા, શું છે? હાથમાં પત્ર આપી દીધો છે, પત્ર ખોલ્યો, પત્ર વાંચ્યો, અને અંદરનું કાવતરું લખેલું વાંચતાની સાથે રાજાની લાલ ઘઉં આંખ થઈ છે. રાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, કો હાજર સબૂત, ચારે બાજુ સિપાહી વિટાવેલા છે, નામદાર શી આજ્ઞા છે? આરામખોર નારૂપંથને પકડી લો, રાણીને રાજકુમારને પકડીને રાજકચેરીમાં હાજર કરો. અને ત્રણેયને રાજકચેરીની અંદર હાજર કરવામાં આવ્યા છે. ભાર કચેરીની અંદર સૈયાજીરાવ સરકારના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, આ મારો કુંવર હોવા છતાં મને મારવાની તૈયારી કરી છે, માટે મારી દેખતા જ આને દિવાલમાં ચણી લો. અને ગણપત રાવને એની દેખતા દિવાલમાં ચણી લીધા છે. આ મારી પત્ની હોવા છતાંય મને મારવાની કોશિશ કરી છે, માટે મારી સગી આંખે દેખતા જ આને તોપે ફૂંકી મારો. અને ભાર કચેરીની અંદર રાણીને તોપે ફૂંકી માર્યા છે, અને કહ્યું છે, ગણપત રાવ, આ તને પણ જીવતો ન છડત, પરંતુ લાચારી એ છે, મને ભગવાન સ્વામિનારાયણ કહ્યું હતું, નારૂપંથ ગમે તેવા ગુનામાં આવે, વાંકમાં આવે, એને તમે દેહાદંડ નહીં આપશો, દેશવટો આપજો પણ દેહાદંડ નહીં આપતો, માટે જ્યાં અહીંથી જતો રહે તારું મોઢું મને દેખાડીશ નહીં. સિપાહી અને કવિછાની પાસે બધું લૂંટી લો, પહેર્યા કપડાને રાજમાંથી હાંકી કાઢી મૂકો. અને પહેરે લુગડે કાઢી મૂક્યા છે. સંપ્રદાય ઇતિહાસ એમ કહે છે, આખી જિંદગી પછી ડાળિયાના મમરાના લાડવા કરી કરી વેચીને જિંદગી પૂરી કરવાનો વારો આવ્યો છે. માટે ભગવાન સ્વામિનારાયણ કે રંક આપી હરેલ ભક્ત્યા નવમાન્ય હિ કરી ચી. ભગવાનનો ભક્ત રંક હોય ગરીબ હોય તોય પણ કદી જિંદગીમાં ભૂલ નહીં કરશો, ભગવાનના ભક્તને નારાજ નહીં કરશો. ભગવાન શ્રીહરિ બોલ્યા, હે ભક્તજનો, અમારો આદેશ છે, હે પુરુષ ભક્તજનો, ક્યારેય પણ તમારા સ્ત્રી ભક્તો એને સંપૂર્ણ તો સ્વતંત્ર નહીં બનાવશો. સ્ત્રી ભક્તો કોઈને કોઈને આધીન બની, પિતાને આધીન, પુત્રને આધીન, પતિને આધીન બનીને જીવન જીવે, ખૂબ સુખિયા થશે. અદ્ભુત ઉપદેશ આપ્યો છે. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા છે કે મેં સુંદર મનુષ્યનો દેહ આપ્યો છે, આવો સરસ દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ભગવાનનું ભજન કરતો નથી અને બહાના એવા કાઢે છે, ભગવાન દયા કરે તો મંદિરે અવાય, ભગવાન કૃપા કરે તો ભજન થાય, ભગવાનની ઈચ્છા હોય તો કથામાં અવાય, આવા બહાના કાઢીને જે ભજન કરતો નથી એવો જે વિમુંઢ પુરુષ છે, ભગવાન શ્રી હરિ કે બાળો સાધ કરીને ફરીને પાછો જન્મ લેવા પામશે નહીં, એને તો માતાના ઉદરમાંથી કાપી કાપીને બહાર કાઢવો પડશે. આવું સત્સંગજીનું બોલું છે. માટે ભગવાનના ભક્તો કોઈ પણ બહાના નીચે ભજન કરવાનું છોડશો નહીં. તમને બહુ અનુભવ હોય, પધરામણી કરવા જાય ને પછી કહીએ ભગત નિયમ લો ને મંદિરે આવવાનું, સ્વામી કે આપણું ધાર્યું થોડો હોય, ભગવાન દયા કરે તો હોય, ભલા ઓટલે 3 કલાક બેસો, એમાં ભગવાનની દયાનું કાંઈ નહીં લેવાનું. વિના કારણે ખેતરમાં 2 ફેરી આટા મારવા જાશ ત્યાં કાંઈ વાંધો નથી, 4 ટાઈમ ઉધરી ભરી દઈ ત્યાં વાંધો નથી, મંદિરે આવવાનું થાય, ભજન કરવાનું થાય ને ત્યાં બાનું કાઢે. ભગવાન સ્વામિનારાયણ કે એવો મુંડ પરોશ અને માતાના ઉદરમાંથી કાપી કાપીને બહાર કાઢવો પડશે. અદભુત નારાયણ ગીતાનો ઉપદેશ આપ્યો છે. અનસુવ્રત મુનિ કે પ્રતાપશી ભગવાન શ્રી હરિનો અદભુત ઉપદેશ સાંભળી સંતો ભક્તો વાત સ્વીકાર કરવા તૈયાર થયા છે. આ બાજુ ભગવાન શ્રી હરિનો ઐશ્વર્ય પ્રતાપ જોતા, સમાધિ પ્રકરણ જોતા મયારામ ભટ્ટના મનમાં થયું આમ તે વળી સમાધિ હોતા છે. સીધા ભુજ પહોંચ્યા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અહીંયા તમે બધાને જ્ઞાન ઉપદેશ આપી રહ્યા છો, અંધશ્રદ્ધામાંથી સમાજનું ઉત્થાન કરી રહ્યા છો, પણ સહજાનંદ સ્વામીએ માંગરોળમાં પ્રથા બગાડી નાખી. અરે ગમે એને સમાધિઓ કરાવે, નાતો હોય તોય ભલે, નો નાતો હોય તોય ભલે, પૂજા પાઠ કરતો હોય તોય ભલે, નો કરતો હોય તોય ભલે, અરે પાણી નો લેતો એવાને સમાધિઓ કરાવે અને પોતે ભગવાન થઈને પૂજાય. સ્વામી હાલો તમે દંભ અને પાખંડ ચલાવ્યું. અને મુક્તાનંદ સ્વામી ધુવા પુવા થતા પ્રતાવશી અનેક સંતો ભક્તોની સાથે માંગરોળ આવ્યા છે. ભગવાન શ્રી ત્યાંથી કાલવાણી પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી પણ કાલવાણી ગયા છે. એક ઓરડામાં બેઠેલા ભગવાન શ્રી હરિની પાસે જઈને મુક્તાનંદ સ્વામી કહે, માલિક મારે તમને ન કહેવું જોઈએ, તેમ છતાંય કહું છું, આ બધું શું આદરી છે, આ બધા ધતિંગ બંધ કરો, આમ તે વળી કાંઈ સમાધિઓ હતા હશે, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીઓને પણ છે દોયલી, એ જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય, આમ સમાધિઓ, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી પણ જે સમાધિ દુર્લભ છે એ ગમે તેને થઈ જાય. ભગવાન શ્રી હરિ કહે છે, પણ સ્વામી અમે તો કશું જાણતા નથી, અમે તો કાંઈ કરતા નથી, આ તો બધા ગુરુ રામાનંદ સ્વામીનું ભજન કરે છે, સમાધિઓ થાય છે. અરે બોલવાની બંધ કરો, એક તો સ્વયં ધતિંગ ચલાવો છો, નામ ગુરુદેવનું દો છો, ગુરુ રામાનંદ સ્વામી કોઈ દી સમાધિ નથી ચલાવી. અને ભગવાન શ્રી હરિને જયારે વઢવા લાગ્યો એ જ વખતે મહારાજે જરાક મુક્તાનંદ સ્વામીના શિષ્યની સામે જોયું અને એની સામે જોતાની સાથે સમાધિ શાંતાનંદ સ્વામીને લાગી. ભગવાન શ્રી હરિ કે, હા સ્વામી, આ તમારા ચેલાને સમાધિ લાગી, જરા ખંભાળજો. સંભાળવા જ્યાં જ્ઞાન ત્યાં તો શાંતાનંદ સ્વામી પૃથ્વી પર પટકાયા છે. થોડી વારે જાગ્રત બન્યા, મુક્તાનંદ સ્વામી પૂછ્યું, શાંતાનંદ ક્યાં ગયો તો? હું તો અક્ષરધામમાં ગયો તો, અક્ષરધામમાં અનંત મુક્ત વિટાયા તકા ભગવાન શ્રી હરિ સુવર્ણના સિંહાસન પર બિરાજમાન છે, બાજમાં ઉભા ઉભા ગુરુ રામાનંદ સ્વામી પંખો નાખી રહ્યા છે. અને આટલા શબ્દ સાંભળતા મુક્તાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મૂંગો રે, ભાનસી શું બોલે છે? સહજાનંદ સ્વામી શિષ્ય છે, એ સિંહાસન ઉપર બેઠા છે અને રામાનંદ સ્વામી ગુરુ નીચે ઉભા હોવા પંખો નાખે. આહા ગુરુદેવ, પંખો નાખ, અરે બંધ કર બોલવાની, કાંઈ નહીં તો તમે જો તેની માનજો. પ્રતાપશી શાંતાનંદ સ્વામીના શબ્દ સાંભળતા મુક્તાનંદ સ્વામીનું ચિત્ત વિભ્રાંત બન્યું છે. એક બાજુ શાસ્ત્રના શબ્દો આડા આવે છે, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા છે, સમાધિ ન થાય, બીજી બાજુ પોતાના શિષ્ય એમ કહે છે કે સમાધિમાં દ્રશ્ય જોઈને આવ્યો. પણ મુક્તાનંદ સ્વામીને મન કબૂલ કરવા તૈયાર નથી કે સમાધિ સાચી હોય. સ્વામી નક્કી કર્યું છે, આવતીકાલે સભા બોલાવે છે અને સભામાં સાફ સાફ સહજાનંદ સ્વામીને કહેવું છે, આવા ધતિંગ અને પાખંડ દમ બધા બંધ કરો, વિચારમાં વિચારમાં સ્વામી મોડી રાત્રિ સુધી નિદ્રા આવી નથી. આ બાજુ વહેલી સવારે જાગીને બધા સ્નાન કરવા જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી ની જોડમાં કોઈ ન રહ્યું. જાગીને જોયું તો એક પર્વતભાઈ લંઘાઈને બેઠા તે બાજુ વાટ જોઈ, એની સાથે સ્નાન કરવા ગયા. સામેથી આખો સમુદાય આવતો દેખાયો છે, પણ આજ કોઈ મુક્તાનંદ સ્વામીની સાથે જય સ્વામિનારાયણ કહેવા તૈયાર નથી. બધાએ મનોમાં વિચારી રહ્યા છે. ગુરુ રામાનંદ સ્વામી લોકમાંથી જ્યારે વિદાય લીધી ને, ત્યારે વિદાય લેતા લેતા આપણને આદેશ આપતા ગયા છે, આજ પછી જેમ સહજાનંદ સ્વામી કેમ કરજો, સહજાનંદ સ્વામી જેમ રાખે એમ રહેજો. અને મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને વિરોધ કરતા હોય, સ્વામી ગમે તેવા ગુણિયેલો હોય, તો આપણે એની સાથે લેવા દેવા નહીં. અન્નમ સમજણી કહેવાય, અન્નમ સમજણી કહેવાય. આપણને પણ ભગવાન સ્વામિનારાયણ આદેશ આપતા ગયા છે, અમારા આચાર્ય શ્રી જેમ કહે તમે કરજો, એની આજ્ઞામાં વર્તજો, એની આજ્ઞામાં વર્તો તો જ મારા યજ્ઞને આજ્ઞા ઉલ્લંઘન કરો તો મારા છો જ નહીં. અને વાત યાદ રાખજો, એમ આપણે વર્તીએ તો જ ભગવાન સ્વામિનારાયણના સાબિત થાય, નહીં તો આપણે ભગવાન સ્વામિનારાયણના મટી જાય. મુક્તાનંદ સ્વામીની સાથે કોઈ બોલ્યું નહીં. મુક્તાનંદ સ્વામીનું હૃદય વધારે ઉદ્વેગવાળું બન્યું છે. મનમાં વિચાર કર્યો, હજુ તું સભા કરવાનો વિચાર કરતો હતો ત્યાં સુધીમાં તો સહજાનંદ સ્વામી આખા સમાજને વાળી લીધો છે, હવે કોણ મારું સાંભળશે. મુક્તાનંદ સ્વામી મનોમય વિચારી રહ્યા છે, આ દંભ, આ પાખંડ, આ ધતિંગ મારથી દેખ્યું નહીં જાય, મારથી સહ્યું નહીં જાય, અને હું કહું તો કોઈ માનશે નહીં. એના કરતાં એક કામ કરું, હવે સત્સંગનો હવે ત્યાગ કરી દઉં. આમ નિર્ધાર કરી દિશાએ ફરવા જવાને બને ખાખરાના વનમાં સ્વામી આગળ વધ્યા છે. નક્કી કર્યું, આ સત્સંગને છોડીને વહેલો જાઓ, બની આવે એવું જંગલમાં જઈને ભજન કરીશ. આમ નિર્ધાર કરીને સ્વામી આગળ વધી જઈ રહ્યા છે, પણ આ સ્વામીના હૃદયમાં દુઃખ સમાતું નથી. આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ રહી છે. મનમાં વિચાર થઈ રહ્યો છે કે આહા, કેવા સંકલ્પો હતા મનમાં, તો એમ હતું સહજાનંદ સ્વામીની સાથે રહેશું, વર્ષો સુધી હરિભજન કરશું, મુમુક્ષને સદબોધ આવશું, વહેમમાં ડૂબેલા સમાજને ઉત્થાન કરશું, વેશનમાં ગરકાવ સમાજને બહાર લાવશું, જીવાત્માની મુક્તિ કરશું. પણ એને બદલે ઘેરે જ અંધકાર શરૂ કર્યો સહજાનંદ સ્વામીએ. સહજાનંદ સ્વામીએ દંભ અને પાખંડ શરૂ કર્યો, કોને કહું. સ્વામીનું હૃદય ઉદ્વેગથી ભરાય એવું છે, મનોમાં વિચાર કરી રહ્યા છે. ગુરુએ વર્ષો સુધી જે દાખલો કર્યો આ સહજાનંદ સ્વામીએ, ગુરુદેવના દાખલા પર પાણી ફેરવી દીધું. હૃદય આ દુઃખથી ભરાયેલું છે. મનથી ગુરુદેવને પ્રાર્થના કરી, હે ગુરુદેવ, હે ગુરુદેવ, ગુરુદેવ હવે મને તમારી પાસે બોલાવી લો, હવે મને તમારી પાસે બોલાવી લો. ત્યાં તો દૂરથી અવાજ સંભળાયો છે, ગુરુ રામાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે આવ્યા છે, અને દૂરથી અવાજ સંભળાયો, અરે મુક્તાનંદ, મુક્તાનંદ, આ તો હાથી ખૂટ્યો. સ્વામી વિચાર કરવા લાગ્યા, અવાજ ક્યાંથી આવે છે. જે બાજુથી અવાજ આવતો એ બાજુ મુક્તાનંદ સ્વામી આગળ વધ્યા છે. ગુરુ રામાનંદ સ્વામીને જોતાની સાથે દોટ મૂકીએ છે, ગાયને જોતા જેમ વચ્ચે દોટ મૂકે એમ દોડતા દોડતા ગયા છે. ગુરુ રામાનંદ સ્વામીના પગ પકડી લીધા છે, આંખોના આંસુથી ભીજી દીધા. ગુરુદેવ, ગુરુદેવ, મને તમારી સાથે લઈ જાઓ, ગુરુદેવ, મને તમારી સાથે લઈ જાઓ. પણ મુક્તાનંદ, અહીંયા વાંધો શું છે? અરે ગુરુદેવ, સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખી છે. અરે સહજાનંદ સ્વામી વિના સાધને લોકોને સમાધિઓ કરાવે છે. રામાનંદ સ્વામી કહે છે, પણ એમાં તને શું વાંધો છે? અરે ગુરુદેવ, આપ બોલો છો? અરે શાસ્ત્ર એમ કહે છે કે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા સિવાય સમાધિ ન થાય, અને વિના સાધને સમાધિ કરાવે, અને આપ એમ કહો છો, તને શું વાંધો છે? રામાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ, મુક્તાનંદ, એ બધા કાયદા તો માણસને લાગુ પડે, પરમેશ્વરને નહીં. મુક્તાનંદ, અમે અનેક ફેરી કહ્યું હતું, અમે તો ડૂગડૂગીના વગાડનારા છે, ખેલના ભજવનારા તો આવવાના છે, અમે તો પટને બાંધનારા છે, રમનારા તો આવવાના છે. મુક્તાનંદ, એ જ આ પટને બાંધનારા, અરે એ જ આ ખેલને ખેલનારા સ્વયં ભગવાન પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ પધાર્યા છે. મુક્તાનંદ, હવે મને પડતો મૂકો, હવે એને વળગો. મુક્તાનંદ, સાંભળો, જેને માટે તમે અમરાપરની ગલી ગલીની અંદર પાગલ બનીને દોટા દોટ કરતા હતા, રામ ઘટાઘટ મોડી ફૂલી, રામ ઘટાઘટ મોડી ફૂલી. મુક્તાનંદ, જેને માટે તમે ગાંડા થયા, એ જ પોતે આ સહજાનંદ સ્વામી છે. મુક્તાનંદ, અનંતને તારવા માટે ભૂમંડળ ઉપર મનુષ્ય દેહનું ધારણ કર્યું છે. મારી વાત માનો, આપણે યોગ્ય લાગે તો માનજો, નો યોગ્ય લાગે તો કાંઈ નહીં. બોલતા રામાનંદ સ્વામી અદૃશ્ય થયા છે, અને મુક્તાનંદ સ્વામીના લોચન ખુલી ગયા છે. સ્વામીને અતિ આનંદ થયો છે, હૃદયમાં જાણે આનંદની ઓધથી ઉઠવા લાગે છે. એકદમ ઉતાવળે ઉતાવળે પાછા આવ્યા છે. પરોધભાઈ જોયું, પરોધભાઈ મનમાં વિચાર કરવા લાગ્યા, હમણાં જ્યારે સ્વામી જતા હતા ત્યારે અતિ દુઃખી હતા, મારી જિંદગીમાં કોઈ દુઃખી નહોતો જોયો, આ ઘડીકમાં શું થઈ ગયું? આટલા બધા આનંદમાં, મારી જિંદગીમાં આટલા કોઈ આનંદમાં જોયા નથી. મનમાં વિચાર થયો, પાછળથી પૂછશું. ઉતાવળે ઉતાવળે સ્નાન કરી આજુબાજુમાં થોડા પુષ્પો વીણી, અને મુક્તાનંદ સ્વામી ફરીવાર આશ્રમમાં આવ્યા છે. પણ પ્રતાપસિંહ, સ્વામી પૂજામાં બેઠા, પણ આજ પૂજામાં મન લાગતું નથી. ઉતાવળે ઉતાવળે પૂજા પૂર્ણ કરીને ભગવાન શ્રીહરિ વિશાળ મોટી સભા ભરીને બેઠા છે. એ જગ્યાએ મુક્તાનંદ સ્વામી આવ્યા છે.
સોનાના તારથી ગૂંથેલો જામાનો સુરવાળ લાવ્યા છે, સુંદર સુંદર આભૂષણો લાવ્યા. કૃપાનાથ, આ જામાને ધારણ કરો, સુરવાળને ધારણ કરો, આભૂષણને ધારણ કરો. આમ તો ઘણી વાર નાના સંતો પાર્ષદો કહેતા, આપણે મારને સુરવાળ પહેરાવીએ, જામો પહેરાવીએ, આભૂષણ પહેરાવીએ, ત્યારે મુક્તાનંદ સ્વામી રોકતા, મહારાજ તો બ્રહ્મચારી છે, બ્રહ્મચારી આભૂષણો હતા હશે, બ્રહ્મચારી જામો હોય. એના એ શબ્દો મહારાજ પાછા આપ્યા. સ્વામીને કહે છે, સ્વામી અમે તો બ્રહ્મચારી છીએ, બ્રહ્મચારીને જામો ન હોય, બ્રહ્મચારીને સુરવાળ ન હોય, અરે બ્રહ્મચારીને આભૂષણો હતા હશે. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, કૃપાનાથ મને માફ કરો, માફ કરો, હવે વધારે મને નહીં રમાડશો, હું તમને ઓળખી ગયો છું. કૃપાનાથ, હવે મને આપના સ્વરૂપમાં જિંદગીમાં સંશય થાય એમ નથી. માલિક, આપ સુરવાળ જામો સ્વીકારો. ભગવાન શ્રી હરિને સુરવાળ જામો પહેરાયો છે, સુંદર સુંદર આભૂષણો ધારણ કરાવી અને મહારાજનું કાંડું પકડી ગુરુ રામાનંદ સ્વામીની ગાદી ઉપર આરૂઢ કર્યા છે. અને પ્રતાપશાહ જ મુક્તાનંદ સ્વામી 108 વાટથી તૈયાર કરેલી દિવ્ય આરતી ઉતારવા માટે તૈયાર થયા છે. અને મુક્તાનંદ સ્વામી હાથમાં આરતી લીધી છે. આકાશ માર્ગે મુક્તોને વિમાનોને ઠટ જામી ગઈ છે. અને સંપ્રદાયમાં ગવાતી આરતી મુક્તાનંદ સ્વામી સર્વપ્રથમ વાર કાલવાણી ગામને આંગણે ઉતારે છે. સ્વામીના મોઢામાંથી અદ્ભુત શબ્દો નીકળ્યા છે.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ જોડી, પ્રભુ વંદુ કર જોડી, કરણે શીશ ધરાથી, શરણે શીશ ધરાથી, દુઃખ નાથ તોડી નારાયણ, નર્મદા બીજ કુળ તનુ ધારી, પ્રભુ બીજ કુળ તનુ ધારી,
પતિતાયો ધારા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી, અડસઠ તીરથ શરણે, અડસઠ તીરથ શરણે, કોટિ ગયા કશ પુરુષોત્તમ, પ્રગટ નો દર્શન કરશે, પ્રભુ જય દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી,
કુટુંબ સહિત તસે આયવ શરી, કરુણાનિધિ કરુણા બહુ કીધી,
અલય કરુણા બહુ કીધી, ભક્તાનંદ કહે ભક્તિ,
મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. મેં બહુ બહુ શાસ્ત્ર નું પઠન પાઠન કર્યું હતું, એમાં મોક્ષ ની વાત જે લખી હતી, સમાધિઓની જે વાતો લખી હતી, બહુ ગહન હતી, પણ મને ખબર નહોતી આપે મુક્તિ તો રીંગણા બટેકાના ભાવમાં કરી દીધી છે, જેથી કરીને હું ભૂલો પડ્યો. અનહદ ભગવાન શ્રી હરિમાં સ્નેહ મુક્તાનંદ સ્વામીને થયો છે. રામાનંદ સ્વામી કરતાં લાખ ગણો અધિક પ્રેમ જ્યારે થયો છે, આ દૃશ્ય રાજાભાઈએ જોયું છે, પરદભાઈએ જ્યારે જોયું છે, મયારામ ભટ્ટે જોયું છે, આ બધાએ ઠેરાવ કરેલો. ગમે તેટલો ઐશ્વર્ય પ્રતાપ બાળેન તો રામાનંદ સ્વામી કરતાં કોઈને મોટા ન કહેવા. મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડીને એક બાજુ લઈ ગયા. સ્વામીને કહે, સ્વામી તમારું ચહકી ગયું કે શું? અને એ વખતે મુક્તાનંદ સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, પ્રદભાઈ, રાજાભાઈ, અત્યાર સુધી ચહકેલું તું આ ઠેકાણે આવ્યું કે? મારી વાત માનો, આ સહજાનંદ સ્વામી સર્વોપરી નારાયણ છે, સર્વ અવતારના અવતારે છે. આ વાતમાં મિથ્યા જો કહેતા હોવ તો અનંત કરોડો બ્રહ્માંડો ભાંગી જાય અને એનું જે પાપ લાગે ને મારે શિરે, આમને તમે સર્વોપરી ભગવાન સમજવાયા. અને પ્રદાવશ્ય વાત સાંભળતા રાજાભાઈ, પરોદભાઈ વગેરે વગેરેને ભગવાન શ્રીહરિનો અદ્ભુત નિશ્ચય થયો છે. અને પછી તો ભગવાન શ્રીહરિ ઐશ્વર્ય પ્રતાપના દોરને છૂટા મૂક્યા છે, છૂટા મૂકીને લાખો લોકોને હવે તાણવા લાગ્યા છે, પણ કેવા ઐશ્વર્ય દોરને છૂટા મૂક્યા એ કથાને બરાબર આવતીકાલે સવારમાં 8:30 વાગ્યે આપણે શ્રવણ કરશું.